તારીખ 16/2/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 116.
એ રીતે પરિણામ સર્વ સ્વસ્વરૂપના છે, સર્વ સ્વ છે, એમાં સર્વ અને સ્વ જુદા જુદા છે. સર્વ પરિણામ એમ છે, પરિણામ સર્વ એટલે સર્વ પરિણામ સ્વસ્વરૂપના છે, એટલે આત્માના પરિણામ છે. ચાહે અશુદ્ધ પરિણામ હો કે શુદ્ધ પરિણામ હો, સર્વ પરિણામ આત્માના છે, ચિત્તના પરિણામ છે. એમાં બે ભેદ છે, શુદ્ધ પરિણામ પરાચરણના બે ભેદ છે, દ્રવ્ય પરાચરણ અને ભાવ પરાચરણ. દ્રવ્ય પરાચરણ એટલે જેનો ભૂતગળ દ્રવ્ય સાથે સંબંધ છે તેનું દ્રવ્ય પરાચરણ, પરંતુ નોકર્મ દ્રવ્ય પરાચરણ ઉપચાર છે, પરંપરાથી અનાદિ ઉપચાર છે. દ્રવ્ય પરાચરણ ના દ્રવ્ય પરાચરણ અને ભાવ પરાચરણ એવા બે ભેદ છે, એટલે દ્રવ્ય આચરણ થાય છે અને ભાવે આચરણ થાય છે. ભાવે આચરણ થાય છે તે પરપદાર્થને આશ્રિત પરિણામ, તે ભાવ પરાચરણ છે. પરપદાર્થને આશ્રિત ભાવ તે ભાવ પરાચરણ છે, અને દ્રવ્ય સ્થિતિ થવી તે દ્રવ્ય પરાચરણ છે. જેમ કે દેવગતિમાં દેવગતિને લાયક શુભ ભાવ થાય તે ભાવ પરાચરણ છે. દેવગતિમાં સ્વયં ત્યાં જવું થાય જીવમાં મનુષ્યપણું છૂટીને, તો તે દ્રવ્ય પરાચરણ છે. દ્રવ્ય અને ભાવ બે રીતે પરાચરણ છે, દ્રવ્ય અને ભાવે. ભાવે અજંપો થાય તે ભાવ પરાચરણ છે. પોતાના આત્માને ગુમવું પડે, ભમવું પડે અજંપાથી, તે દ્રવ્ય પરાચરણ છે. આખું દ્રવ્ય એ રીતે જોવામાં આવે છે. હા, એ દ્રવ્ય પરાચરણ છે. ચાર ગતિનું પરિભ્રમણ છે તે દ્રવ્ય પરાચરણ છે. ચાર ગતિનું પરિભ્રમણ થાય એવા ભાવ તે ભાવ પરાચરણ છે. એના કારણરૂપ ભાવ એ ભાવ પરાચરણ છે. પરંતુ નોકર્મ દ્રવ્ય પરાચરણ ઉપચાર છે, પરંપરાથી અનાદિ ઉપચાર છે, અને દેવાદિ દેહનું ધારણ કરવું તે સાદી ઉપચાર છે. શરીરના વિષયમાં રહે છે નોકર્મ, એટલે અહીંયા શરીર. પરંતુ નોકર્મ પરાચરણ ઉપચાર છે, એટલે આ મનુષ્ય દેહ મનુષ્યપણે છું એવું જે મનુષ્ય દેહથી મનુષ્યપણ જોવામાં આવે છે એ તો ઉપચાર છે. ઈચ્છા થઈ અને હું મંદિર આવ્યો, તો ઈચ્છારૂપ ભાવ છે તે તો ભાવ પરાચરણ છે. મંદિર આવવાનું આત્માએ જે ગતિ કરી, આત્માનું ક્ષેત્રાંતર થયું, તે દ્રવ્ય પરાચરણ થયું. જીવે એમ માન્યું કે હું ઈચ્છા થઈ એટલે આ દેહને કારણે મંદિર આવ્યો, પગ નો તો ચાલત કેવી રીતે, ચાલીને હું મંદિર આવ્યો. એમ નોકર્મ ઉપર ધ્યાન છે, શરીર છે તો હું આહાર લઉં છું, તો આહાર લેવાનું જે પરાચરણ કર્યું એ તો શરીરને કારણે કર્યું ને. હું પચાવું છું, આહાર ખાઉં છું, પાણી પીવું છું, એમ નોકર્મરૂપ જે પરાચરણ છે એ ઉપચારની વાત છે. ખરેખર આત્મા એ કરી શકતો નથી. દેહ આત્માને ચલાવી શકે છે અને દેહનું સાધન કરીને આત્મા મંદિર આવ્યો કરે છે એ ઉપચારિક વાત છે. અથવા આત્માને ઈચ્છા થઈ, જીવને ઈચ્છા થઈ કે હું મંદિર જાઉં અને તેથી એણે દેહનો ઉપયોગ કરીને પોતે આત્મા મંદિરમાં આવ્યો, એ બધી ઉપચારની વાત છે. અને એ એવો ઉપચાર અનાદિથી ચાલી રહ્યો છે. દેહ અને આત્માના પરસ્પરના કાર્ય સંબંધનો ઉપચાર અનાદિથી ચાલ્યો આવ્યો છે. ખરેખર માને તો એણે એ ઉપચારને સમજ્યો નથી, એમાં ખરેખર પણ હું માને તો એ ઉપચારને સમજ્યો નથી. પરંપરાથી અનાદિ ઉપચાર છે એટલે પ્રવાહ રૂપે અનાદિથી એવો ઉપચાર કરવામાં આવે છે. અને દેવાદિક ચાર ગતિના કોઈ પણ દેહનું ધારણ તે સાદી ઉપચાર છે. આ જીવે મનુષ્ય દેહ ધારણ કર્યો, આને દેવનો દેહ ધારણ કર્યો, તો એ શરૂઆત થાય છે. માત્ર ગમે તે ચાર ગતિના કોઈ પણ દેહની સાદી થાય છે, શરૂઆત થાય છે, તેથી તે સાદી ઉપચાર છે. અને પ્રવાહ રૂપે તે અનાદિથી ઉપચાર છે, અનાદિથી દેહ ધારણ કરી રહ્યો છે. એક એક દેહ લ્યો, પ્રત્યેક દેહની વાત લ્યો તો તે સાદી ઉપચાર છે. અનાદિથી દેહ ધારણ કરી રહ્યો છે તેથી તે અનાદિ ઉપચાર છે. કે મેજોરિટી કોની છે, એક દિવસમાં કેટલી ઈચ્છા થાય છે એની નોંધ કરો, એક ડાયરી રાખો ખિસ્સામાં, ડાયરી. જેટલી ઈચ્છા થાય એટલી નોંધ કરતા જવી, જેટલી ઈચ્છા થાય એટલી નોંધ કરવી. સાંજે સરવાળો કરવો કે આજે 100 ઈચ્છા થઈ કે 250 ઈચ્છા થઈ કે 500 ઈચ્છા થઈ, અને પછી એમાંથી કેટલી સફળ થઈ એને ટીક કરવી. એટલે મેજોરિટી સમજાઈ જશે કે 5% સફળતા મળતી નથી. આમાં જીવની ઈચ્છા પ્રમાણે 5% પૂરું કામ થતું નથી. આ પરિસ્થિતિ ઈચ્છા પ્રમાણે બનતું નથી. ઈચ્છા પ્રમાણે જો બધું બને તો ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત નથી રહેતો. પેલા એક શુક્ર આગળ નીચે જે ફૂટમાં આવ્યું છે, ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત. દરેક અસ્તિત્વ ધરાવતો પદાર્થ પોતાનું અસ્તિત્વ ત્રણેય કાળે ટકાવી રાખે છે અને ત્રણેય કાળે ટકતા એવા પોતાના સ્વરૂપને વિશે પરિણામ નવા નવા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલા પરિણામનો નાશ થાય છે, વળી પાછા નવા નવા પરિણામ થાય છે, પાછા એનો નાશ થાય. આવું જે થાય છે તે કોઈ બીજા પદાર્થને કારણે થતું નથી, પોતાનું જ એવું અસ્તિત્વ છે ને એમ થઈ રહ્યું છે. હવે બીજા પદાર્થના કાર્યો હું કરું છું અને બીજા પદાર્થો મને પણ કંઈક અસર કરીને મારામાં ફેરફાર ઉપજાવે છે, આ પદાર્થના જ્ઞાનના અભાવને કારણે, પદાર્થનું વિજ્ઞાન નહીં જાણતા હોવાને લીધે સંયોગિક દ્રષ્ટિથી ઉત્પન્ન થયેલી ભ્રમણા માત્ર છે. વસ્તુનું સ્વરૂપ એવું કદી નથી. જગતની રચના એવી છે કે અસત્યનો આગ્રહ કરાવે. શ્રીમદજીએ કહ્યું કે આ જગતની એવી રચના છે કે તે અસત્યનો આગ્રહ કરાવે છે, અસત્યને દ્રઢ કરાવે છે. જો મારે બોલવું તો હું તે બોલ્યો, મારે ચાલવું તો એ પ્રમાણે ચાલ્યો. એ બધા તર્ક છે. પછી તર્કની સામે તર્ક આપી શકાય કે આ હાથ આમ વાળવો તો એટલે મેં વાળ્યો, તો એને તર્ક આપી શકાય કે ભાઈ આ હાથ આમ વાળે એટલે તને સમજણ પડે કે તું વાળી શકે છે કે નથી વાળી શકતો. આંગળી આમ વાળી, હવે આંગળી આમ વાળી દે. ખરેખર એને ઈચ્છા પ્રમાણે કાર્ય થાય છે એવી વસ્તુના સ્વરૂપમાં નથી. તાત્વિક પ્રશ્ન એની અંદર એવો છે કે દરેક કાર્યના છ કારકો છે, તો જીવની ઈચ્છાના છ કારકો છે, કર્તા કર્મ કરણ અધિકરણ સંપ્રદાન ઉપાદાન. એ જ પ્રમાણે જે ઈચ્છાને અનુસરતા જે પુગલિક કાર્યો થાય છે એને અનુરૂપ એના પણ છ કારકો છે, કર્તા કર્મ કરણ અપરાંત સંપ્રદાન. તો બે કારકો પોતાના ઈચ્છે છ કારકો બંનેના કામ કરે છે કે એકબીજા સાથે મળી જઈને કામ કરે છે, એ તો કોઈ રીતે સાબિત થઈ શકે એવું નથી વિજ્ઞાનની દ્રષ્ટિએ કે કોઈ કારકો કોઈ કારકમાં મળે છે, એવું કોઈ રીતે સાબિત થઈ શકે એવું નથી. ગુરુદેવે પ્રશ્ન કરતા હતા કે તે ઈચ્છા કરી અને તે કાળે કાર્ય થયું કે મેં મુઠ્ઠી વાળી, તો તારી ઈચ્છા અને મુઠ્ઠી વળવાનું કાર્ય એકબીજાને અનુકૂળ દેખાય છે. બે કાર્ય થયા ને, ઈચ્છારૂપ કાર્ય થયા, મુઠ્ઠી વળવાનું કામ થયું. સમકાળે થયા એનો અમને વાંધો નથી, એનો કાળ એક થયો બે કાર્યનો એને વાંધો નથી, પણ તે ઈચ્છા એ મુઠ્ઠી વાળી એવું અમને તું દેખાડી દે. ઈચ્છારૂપ ભાવે મુઠ્ઠીને વાળી દીધી એવું તો અમને દેખાડી દે. સૂક્ષ્મતાથી પ્રશ્ન છે કે તારો ભાવ થાય છે ત્યાં તારા કાર્યની મર્યાદા પૂરી થાય છે. એ ભાવ આ શરીરના અસંખ્ય રજકુણોને સ્પર્શતો નથી, કાંઈ કરતો નથી, કરી શકતો પણ નથી. ભાવ ભાવ મારે છે, કાર્ય કાર્યમાં થાય છે. ઈચ્છા આંગળાને વાળે છે એવું તો બનતું નથી. ઈચ્છા એ કેવી રીતે આંગળાને વાળ્યા એવું તો બનતું નથી. શરીરના પરમાણુઓ સ્વતંત્ર રીતે બંને ગતિ કરી શકે એવા પદાર્થો હોવાથી સ્વતંત્ર ગતિ કરે છે, સ્વતંત્ર ગતિ કરે છે. કોઈના કારણે કોઈ ગતિ કરે છે એમ વસ્તુના સ્વરૂપમાં નથી. એની હૈયામાં બેસે એટલે એની શ્રદ્ધા થાય, એની શ્રદ્ધા થાય કે આમ જ વસ્તુનું સ્વરૂપ છે. ત્યારે જ્યારે જ્યારે એને પરપદાર્થ સંબંધિત કાર્ય કરવાનો વિકલ્પ ઉઠે, ઈચ્છા થાય, ત્યારે એની શ્રદ્ધા સાથે જે જોડાયેલું જ્ઞાન છે, કેમ કે સમજણપૂર્વક શ્રદ્ધા કરી છે ને, તો એ શ્રદ્ધા જ્ઞાનનું જે જોડાણ છે એ હાજર થાય. વિકલ્પ થયો એટલી વાત જરૂર છે મને, બાકી સામે કાર્ય થયું એ મારે આધીન નથી, મારા ભાવને આધીન નથી, વિકલ્પને કે ઈચ્છાને આધીન નથી. તેથી તે કાર્ય થાય કે ન થાય તે વિશે મારે જબરજસ્તી કરવાનો, આગ્રહ રાખવાનો, આકુલતા કરવાનો મારે ભાવ પછી રહેવો જોઈએ નહીં. તો આ શ્રદ્ધા છે એના રાગ બળને, વિકલ્પ બળને, ઈચ્છાના કષાયના બળને તોડશે. કે જે કાર્ય હું કરી શકતો નથી એની ઈચ્છા થાય છે, પણ કરી શકતો નથી ને ન થાય તો પછી એમાં મારે ફરીને આગ્રહ કરવાનો પ્રશ્ન રહેતો નથી. બહારમાં પણ માણસ જે વસ્તુ અશક્ય હોય એ સંબંધની અંદર આગ્રહ આપતો નથી. લાકડાનો ભૂસો બરફ ઉપર નાખ્યો હોય, નાખે છે કે નહીં? ઘઉંના લોટનું ચૂરમું બનાવ્યું હોય એવી કણીઓ લાગે, બરાબર છે? હવે એને લાડવા બનાવીએ તો બને કે ન બને? ન બને, પણ અસલ એવું દેખાય છે. ભલે અસલ એવું દેખાય પણ એના લાડવા ન બને, ન બને તે ન બને, પછી એની માથાકૂટ હોય
નહીં.
જે રીતિ છે આ ભોગાવાની, દરિયાની રીતિ હોય છે એ તલના દાણા જેવડી છે, એમાંથી તેલ ન નીકળે એટલે ન નીકળે, ભલે એનો તલ જેવો રંગ હોય. તલનો રંગ ને એનો રેતીનો રંગ સરખો દેખાય. તલમાંથી તેલ નીકળે પણ રેતીમાંથી તેલ નીકળે પીસીને, તો એનો આગ્રહ રાખે તો શું થાય? આમાંથી કેમ તેલ નીકળતું નથી? આટલું બધું પીસી નાખ્યું ન નીકળે, એમાં અશક્ય વસ્તુ છે, એનો આગ્રહ શું? કે છે કે જે વસ્તુ અશક્ય છે, ભૂતગળના પરિણામ જીવ દ્વારા થવા અશક્ય છે, જીવના પરિણામ ભૂતગળ વડે થવા અશક્ય છે, પછી એ કાર્યોને કરવાનો આગ્રહ રાખે ત્યારે એમાં જીવને મેલ પણ, અશુદ્ધ પણ, કષાય પણ ઉત્પન્ન થાય છે અને એ જીવને દુઃખદાયક છે, જીવને એનું દુઃખ થાય છે. જીવને સુખ કેમ થાય અને જીવને દુઃખ કેમ થાય, બે વાત એને વૈજ્ઞાનિક રીતે જો સમજે તો પોતાના સુખ દુઃખ રૂપે પોતે કેમ પરિણમવું એ વાત એને બરાબર સ્પષ્ટ થઈ જાય, અથવા એ પોતાના જીવનનો રસ્તો, સુખનો રસ્તો પકડી શકે, દુઃખના રસ્તાનો ત્યાગ કરી શકે, રસ્તો એટલે ઉપાય. એ સિદ્ધાંતની અંદર જૈન દર્શનનો પાયો તો છે જ, પાયો તો છે જ, બાકી તો આખું જૈન દર્શન સ્વાનુભૂતિમાં આવે છે. સમસ્ત જૈન શાસન આવું જ્યારે સમજાય છે ત્યારે જીવના પરિણામ પર પદાર્થમાં ઉત્સાહિત થતા હતા, જીવના અંધા પુરુષાર્થને લીધે એને પર પદાર્થના કાર્યમાં ઉત્સાહ અને રસ અને પુરુષાર્થનો આવેગ તો એ ઠરે છે, એ મન બંધ પડે છે, અને જો એ નુકસાન બંધ થાય છે તો એ પરિણામને પોતાના સ્વરૂપમાં અંતર્મગ્ન કરીને જીવ સ્વાનુભવ કરી શકે છે અને એ સ્વાનુભવમાં આખું જીવ શાસન સમાયેલું છે. સ્વાનુભૂતિ 15મી ગાથા, જીવ શાસન સબ્બમ, સમસ્ત જીવ શાસન સ્વાનુભવમાં સમાય છે, સમસ્ત રિદ્ધિ સિદ્ધિ આ સ્વાનુભૂતિમાં સમાય છે. ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટ સંયમ, ઉત્કૃષ્ટ રિદ્ધિ સિદ્ધિ અને ઉત્કૃષ્ટ પરિણામ સ્વરૂપ આ સ્વાનુભવ છે. શ્રીમદજી આ બધા વચનો દીધા છે. તેથી એવા સ્વાનુભવમાં ઉત્પન્ન થતા અવિષમ પરિણામને, અવિષમ ઉપયોગને એમણે નમસ્કાર કર્યા છે. આવા અવિષમ ઉપયોગને સદાય નમસ્કાર હો, પોતે બહુમાન કર્યું છે સ્વાનુભવ. દેવાદી દેહનું ધારણ સાદી ઉપચાર છે, દ્રવ્ય કર્મયો યોગ અનાદિ ઉપચાર છે, અનાદિથી દ્રવ્ય કર્મનો યોગ છે. ક્યારે કર્મ રહિત દશા, કર્મના સંયોગ રહિત દશા, યોગ એટલે જોડાણ, સંયોગ, જોગ કહો કે સંજોગ કહો, યોગ કહો અથવા સંયોગ કહો, એવું અનાદિથી ચાલે છે, એ પણ અનાદિ ઉપચાર છે. જીવને દ્રવ્ય કર્મ લાગેલા છે વગેલા છે, જીવ દ્રવ્ય કર્મથી બંધાયેલો છે, તે અનાદિ ઉપચાર છે, અનાદિથી ઉપચાર કરવામાં આવે છે. ભાવ કર્મ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે, ભાવ કર્મ છે તે ખરેખર જીવના છે અને તે અશુદ્ધ નહીં જીવના છે. એટલે કે શુદ્ધ નહીં તે જીવના નથી, શુદ્ધ શુદ્ધ સ્વરૂપભૂત એ નહીં હોવાને લીધે, જીવની અવસ્થાનો એક રોગ હોવાને લીધે તે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. ભાવ કર્મ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. જીવને ભાવ કર્મ છે તે અશુદ્ધ ભાવ છે, ખરેખર તે જીવના પરિણામ હોવાથી તેને નિશ્ચય કહે છે. અને એ રીતે જાણનારું જ્ઞાન અથવા એ રીતે સમજીને જેણે કથન કર્યું છે તેવા કથનને અશુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવે છે. ભાવ કર્મ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. દ્રવ્ય કર્મ નો કર્મનું દ્રવ્ય પરાચરણ ઉપચારથી છે. દ્રવ્ય કર્મ અને નો કર્મ પ્રત્યે તેની સાથે જે જીવદ્રવ્યનું આચરણ છે, જીવદ્રવ્યની ગતિ આ ગતિ છે, જીવદ્રવ્ય પોતે એની સાથે દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી સામેલ થાય છે, જોડાય છે તે ઉપચારથી છે. ભાવ પરાચરણ છે તે રાગ દ્વેષ મોહ છે. ભાવ પરાચરણ રાગ દ્વેષ મોહ છે તે જીવનું તેનું પોતાનું આચરણ છે, ભલે અશુદ્ધ આચરણ છે પણ એ જીવનું આચરણ છે, તે તેનું આચરણ છે. એની સામે અહીંયા પ્રશ્ન કર્યો છે. સમયસાર આદિ અધ્યાત્મ શાસ્ત્રમાં શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિથી અથવા શુદ્ધ નિશ્ચયથી રાગ દ્વેષને પરભાવ કયા છે, ઉદગળના પરિણામ કયા છે, એનો એવો પ્રશ્ન બરાબર ઉઠાવ્યો છે. કેમ કે અહીંયા એ સ્થાપ્યું પ્રવચન સારનો આધાર લઈને એ સ્થાપ્યું કે જીવ શુભ અથવા અશુભ પરિણમે છે ત્યારે શુભ શુભ રૂપ થાય છે અને શુદ્ધ ભાવે પરિણમે ત્યારે શુદ્ધ સ્વરૂપ થાય છે, આમ પ્રવચન સાર કહે છે. તો પ્રવચન સારની સામે સમયસારની વાત લાગે મૂકી. કેટલાક તો એવા કુતર્કવાદીઓ એક જ્ઞાનીના કથન સામે બીજા જ્ઞાનીનું કથન મૂકી દે છે. જો આ આમ કહે છે તો આ આમ કહે છે. જો હવે આ જ્ઞાની સાચા કે આ જ્ઞાની સાચા તમે જ કહો અમને. અહીંયા એવો એક પ્રશ્ન કર્યો કે તેના તે આચાર્ય કુંદકુંદાચાર્ય પ્રવચન સારમાં આમ કહે છે, તે જ કુંદકુંદાચાર્ય સમયસારમાં આમ કહે છે, આ વાતનો મેળ કેવી રીતે છે? કે ભાઈ વિવિક્ષા ભેદે કથન છે, ત્યાં તેની તે વાત કહેવા માંગતા નથી, ત્યાં કઈક બીજા પડખેથી વાત ચાલે છે. એક જ જુદી જુદી વ્યક્તિ જ્યારે તને જુદા જુદા સ્થાને સંબોધન કરે છે ત્યારે તને વાંધો આવતો નથી, બાપ તને બેટા તરીકે બોલાવે ત્યારે વાંધો આવતો નથી, અને તારો પુત્ર તને બાપ તરીકે બોલાવે ત્યારે પણ તને વાંધો દેખાતો નથી, અને બે એક સાથે બોલે ત્યારે પણ તને વાંધો દેખાતો નથી. કે હું બાપ ને બેટો બે એક સાથે કેવી રીતે, ભાઈ છો તો પણ જુદા જુદા દ્રષ્ટિકોણથી એ વાત છે. એકની એક જગ્યાએ એ વાત સંભવી શકે નહીં કે હોય શકે નહીં. કોઈ પ્રશ્ન કરે કે જો રાગાદી જીવના ભાવ છે અને પરભાવ સ્પર્શ રસ આદિ છે, પરમાણુના જે પરિણામ છે રૂપ રસ ગંધ સ્પર્શ એ જે પરભાવ છે, તો રાગાદિને પરભાવ કેમ કયા? તેઓ જીવના ભાવ હોવા છતાં જીવભાવ તરીકે આપણે નિરૂપણ કર્યું અહીંયા પ્રવચન સારમાં કે જીવ શુભ અશુભ કે શુદ્ધ રૂપે થાય છે. તો તો પછી અહીંયા આવો તો આવી વાત કેમ આવે છે? જો રાગાદિક જીવના ભાવ છે અને સ્પર્શ રસ આદિક પરભાવ પુદ્ગળના છે તો રાગાદિકને પરભાવ કેમ કયા? શાસ્ત્રમાં કયા છે? કેમ કયા? શાસ્ત્રનું નામ નથી આપ્યું, આપણને બંને શાસ્ત્રનો ખ્યાલ છે એટલે એમ કહી શકાય કે રાગાદિકને પ્રભાવ કેમ કયા, કે રાગાદિકને કેમ પ્રભાવ કયા. એનું કારણ છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી રાગાદિક જીવના નથી, પ્રભાવ એટલા માટે કયા કે જીવના મૂળ શુદ્ધ સ્વરૂપને જોવામાં આવે તો એ સ્વરૂપે જીવ ક્યારે પણ નથી. મૂળમાં રાગાદિક સ્વરૂપે જીવ ક્યારે છે નહીં, હતો નહીં અને થવાનો પણ નથી. ત્રણેય કાળે રાગ રહિત એવું જીવનું મૂળ સ્વરૂપ જોઈને એમ કહેવામાં આવે છે, માટે તે જીવના નથી. જીવના નથી એટલે કે જીવના સ્વભાવભૂત નથી, જીવના એ સ્વભાવભૂત નથી. જેમ રોગ છે શરીરનો એ શરીરના સ્વભાવભૂત નથી, તેથી ડાક્ટરો એમ કહે છે કે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે. તબીબી વિજ્ઞાનમાં આ શક્તિનો બહુ મોટો પ્રયોગ છે, બહુ મોટો ઉપયોગ છે, એનો ઘણો લાભ લેવામાં આવે છે. ખરેખર બીજી રીતે મટે છે એના કરતાં શરીર પોતે જ રોગને મટાડવામાં બહુ મોટું કામ કરે છે. જે તો તબીબી વિજ્ઞાન સમજ્યા હોય એના ખ્યાલ આવે એવો વિષય છે. ગમે એવી દવાથી જે પાચન ન થાય એ ઊંઘાવાથી પાચન થઈ જાય. લ્યો ઊંઘાવે તો ખાધેલું પચી જાય, અને ઉજાગરા કરે જ કરે, પાચનની દવા નાખ્યા કરે ક્યારે ઊંઘે નહીં, અને પાચનની દવા નાખ્યા કરે પચી જાય કે ન પચી જાય. કે ઘણી તીવ્રમાં તીવ્ર પાચકની દવા નાખે તો ન પચે, એને ઊંઘાડી દેવો પડે. છેવટે જ્ઞાન આપીને પણ ઊંઘાડી દેવો પડે તો ત્યાં શાંતિ થાય. કેમ કે અંદર પાચન બગડી ગયું હોય ને ઉપદ્રવ ગેસનો થયો હોય તો ઊંઘાડી દેવા સિવાય બીજી દવાની કોઈ ત્યાં જરૂર નથી. એ પ્રતિકાર શક્તિ છે જીવનું, એ શરીરનો સ્વભાવ છે. તંદુરસ્ત રહેવું એ જીવનો સ્વભાવ છે, અને ગમે તે રોગનો એ પ્રતિકાર કરે છે. એને રેઝિસ્ટન્સ પાવર કહે છે ને ડોક્ટરો, એને રેઝિસ્ટન્સ પાવર કહે છે. એની બહુ મોટી શક્તિ છે. એમ જીવમાં રાગ રહિત એનું સ્વરૂપ છે, એની બહુ મોટી શક્તિ છે. રાગ દ્વેષનો રોગ એ એટલી એનામાં એટલી શક્તિ નથી, જેથી અનાદિકાળના અનંતકાળથી અભ્યાસિતને અધ્યાસિત એવા રાગ દ્વેષના પરિણામ એને ટાળવામાં અનંતકાળ કદી લાગતો નથી. અસંખ્ય સમયમાં એ ખલાસ થાય છે. અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટે છે, મનિદશા સુધી પહોંચ્યા હોય શુદ્ધિમાં પછી અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટે છે, એને અનંતકાળ લાગતો નથી. એવી જ રીતે જીવને શુદ્ધ સમ્યક દર્શન એક જ સમયમાં પ્રગટ થાય છે. ક્યારે કેટલી વાર લાગે એને? અનાદિનો બ્રહ્મભાવ મિથ્યાત્વ ભાવ મટાડવાનો સમય કેટલો? સિંગલ એક સમય, બીજો સમય નથી. જે સમયમાં મિથ્યાત્વનો નાશ તે સમયની અંદર સમ્યક્તનો પાઠ, એની પૂર્વ ભૂમિકાનો અભ્યાસ કરવા માટે કહ્યું કે 6 મહિના તો બસ છે, એક વાર તું બરાબર કેડ બાંધીને તૈયાર થઈ જા, એટલે માનસિક રીતે પૂરી તૈયારી કરી લે તો 6 મહિના તો હદ છે. 6 મહિના નહીં લાગે પણ વધુમાં વધુ 6 મહિનામાં તને તારા આત્માનો પત્તો લાગશે સમ્યક દર્શનમાં, અને તારું સાદી અનાદિથી શાંતકાળ પર્યંતનું પરિભ્રમણ છે એમાં હવે પછી આગળ વધવાની મર્યાદા મુકાઈ જશે. પછી અનાદિ અનંતકાળનું પરિભ્રમણ રહેવાનો પ્રશ્ન રહેતો નથી. એક સમયની મિથ્યાત્વની ભૂલ છે ને એક સમયમાં તે ભાંગે છે, અને જન્મ અનંત જન્મ મરણ મટાડવાના રોગનો ઈલાજ એક જ સમયમાં થઈ જાય છે, એક જ સમયમાં થાય છે. એમ સૂચવે છે કે અંદરની નિરોગ શક્તિ અનંત ગુણ છે, રોગ કરતા નિરોગ શક્તિ અનંત ગુણ એટલો પાવર છે. એ ભાવ કર્મ છે એમના નાશથી મોક્ષ થાય છે, પર છે તો છૂટે છે તેથી તેમને પર જ કહીએ. બહુ સુંદર જવાબ આવ્યો કે આત્માના એ સ્વ છે એટલા માટે સ્વ છે કે એનો નાશ થાય છે ત્યારે મોક્ષ થાય છે જીવનો. જો એ જીવનું સ્વરૂપ હોત તો એનો નાશ થતા જીવનો નાશ થઈ જાત, પણ ઉલટાનો એનો નાશ થતા તો જીવનો મોક્ષ થાય છે. તો એ છૂટા એમ બતાવે છે કે એની પોતાની તત્વભૂત ચીજ હોત, સ્વભાવભૂત ચીજ હોત તો એ રીતે એના નાશથી મોક્ષ થાત નહીં, અથવા એના નાશથી જીવનો નાશ થઈ જ જાત, જીવ રહી શકત નહીં. જેનો નાશ થવા છતાં જીવ પોતાના સ્વરૂપે એવો એવો રહે છે અને અવસ્થા એ તો ઉલટાનો પરિપૂર્ણ શુદ્ધ થાય છે, તો એને પર બીજા બીજી જાતના બીજા છે માટે એને બીજા કયા, એમાં પર છે માટે પર કયા, અને પર છે માટે છૂટે છે. એનું સ્વ હોત તો ન છૂટત, જે જેનું સ્વ હોય તે તેનાથી છૂટું પડે નહીં. તો એનું જે સ્વ હોત તો છૂટું ન પડે, આ તો છૂટું પડે છે, છૂટું પડે છે માટે પર કહીએ છીએ. એમાં શું અન્યાય કર્યો, એમાં એ વાત કોઈ અન્યાયથી નથી. રાગ છૂટી જાય છે, આ દુઃખ છૂટી જાય, દુઃખ થાય છે ને જીવને, દુઃખ થાય છે ત્યારે જીવ દુઃખથી છૂટવા માટે ઈચ્છા કર્યા કરે છે, આ દુઃખ મટે તો સારું, આ ઉપાધિ મટે તો સારું. ઉપાધિને દુઃખથી છૂટવાની ઈચ્છા કરે છે, એ દુઃખની ઉપાધિ એની પર્યાય છે કે બીજા કોઈની છે, અવસ્થા તો એની જ છે ને. તો એ છૂટે છે ત્યારે જીવનો નાશ થાય છે, જીવનો નાશ નથી થતો, જીવ તો એમને ઉભો રહે છે, ઉલટાનો એનાથી છૂટવાનો ભાવ કરે છે. એમ જીવને જ્યારે પોતાનું નિરુપાધિક સુખમય સ્વરૂપ સમજાય છે ત્યારે તે રાગાદિક છૂટવા માટેનો સાચો પ્રયત્ન કરે છે, વાસ્તવિક ઉપાય કરે છે. તો એ એ ત્યાં એને પર કહેવા શું ખોટા છે, એ વખતે એને જીવના સ્વરૂપમાં સ્વપણું કરવાને અર્થે પોતાના સ્વરૂપ ઉપર શ્રદ્ધા જ્ઞાનની ભીસ દેવા માટે, જોર કરવા માટે એને પરને પારકા કહેવામાં કાંઈ વાંધો નથી. એનો અર્થ એમ નથી કે એ પોતાનો દોષ પોતે કર્યો છે એવી સમજણ ખોટી થઈ ગઈ છે, ભૂલ કરી છે ને બીજી તો બીજા એમ કાર્ય છે એમ સમજે છે એવું તો નથી. એ ભાવ કર્મ છે, એમના નાશથી મોક્ષ થાય છે, પર છે તો છૂટે છે તેથી તેમને પર જ કહીએ છીએ. પર સ્વરૂપે છે એટલે જીવની સાથે કાયમ રહેતા નથી, માટે એને પર કહીએ છીએ. જ્યારે આ જીવ રાગાદિકને પોતાના નહીં માને ત્યારે ભાવ બંધ પદ્ધતિ પડશે. શું કીધું, શું કહ્યું, ભાવબંધ, ભાવબંધ પદ્ધતિ પડશે. ભાવબંધ, ભાવનો નવો નવો બંધ થાય છે એનું કારણ માન્યતા છે એમ કેવું છે. ભાવ ભ્રમણનું કારણ, ભાવ ભ્રમણ કહો કે ભાવબંધની પદ્ધતિ કહો, એનું કારણ માન્યતા છે. કઈ માન્યતા છે, કે આ રાગાદિક ભાવને પોતાના માનવા, પોતાના સ્વ સ્વરૂપે માનવા તે ભાવબંધની પદ્ધતિ છે. આમાં શું થાય છે કે અશુભ રાગને તો જગત દોષ જાણે છે, હિંસા ચોરી क्रोध अनेक प्रकार स्पष्ट भाव थे कि लोग गुण नहीं जानता पर दोष जाने पर जे शुभोपयोग रूप परिणाम थे प्रशस्त भावना परिणाम थे एने रोग ने राग मानता नहीं एने कर्तव्य ने धर्म माने छे एने जीवन कार्य माने छे करवा योग्य माने छे अने तेथी એની માન્યતા જ્યાં સુધી રાગને પોતાના માનવાની છે ત્યાં સુધી એને ભવભ્રમણ મટવાનું નથી. એટલે ધર્મ એક એવું ક્ષેત્ર છે કે જ્યાંથી જન્મ મરણ મટાડવાનો ઉપાય થઈ શકે. તે જ ધર્મના કાર્ય ક્ષેત્રની અંદર ભવભ્રમણ ન મટે એવું એવા સિદ્ધાંતનું ગ્રહણ કરે એવું શ્રદ્ધાંત રાખે તો એનું ભવભ્રમણ કેદી મટે એને ભવભ્રમણ મટવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ એટલું મમત્વ થઈ ગયું છે જીવને એ શુભ રાગ અને શુભ ક્રિયાથી કે એને કોઈ અડે કે આ ખોટું કરે તો રાડ નાખે. હું તમે આમ કરવા માંગો છો તેમ કરવા માંગો છો એ ગડબડ કરે છે. સિદ્ધાંત રૂપે આ વાક્ય લખ્યું છે કે જ્યારે આ જીવ રાગાદિકને પોતાના નહીં માને ત્યારે ભવ બંધની પદ્ધતિ મટશે. અનર્પિતામ છે કે જ્યાં સુધી આ જીવ રાગાદિકને પોતાના માનશે ત્યાં સુધી ભવ ભ્રમણ ને ભવ બંધની પદ્ધતિ મટશે નહીં, ચાલુ રહેશે. આ સિદ્ધિ સીધી વાત છે, સિદ્ધાંતિક વાત છે. તેથી સમયસારમાં તો એવી ગાથાઓ છે અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે તે દેહને તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. રાગ રહિત એવું જે આત્મ સ્વરૂપ એને જાણનારો તો રાગાદિકને પોતાના માને નહીં. પણ ભલે સર્વ આગમનો ધારણ કરનારો હોય એટલે વાંચી ગયો હોય ધારણા કરી હોય તો પણ એ એક રાગના કણને પણ આત્માના સ્વરૂપભૂત તત્વ તરીકે સ્વીકાર કરે ત્યારે એમ કહેવું જોઈએ કે એને આત્માને જાણ્યો નથી. રાગ વિનાનું જે આત્મતત્વ છે એને એને જાણ્યું નથી ને જાણ્યું હોય તો આમ કહે નહીં. આ સિદ્ધિ વાત છે. જૈન સિવાયના અન્ય સંપ્રદાયોમાં તો આ વિજ્ઞાન છે જ નહીં કે આત્મા રાગ રહિત છે. સાંખ્યમાં થોડી એવી વાત છે તો એ પરિણામના દોષને બિલકુલ સ્વીકારતા નથી. એ પ્રકૃતિનો દોષ છે, પુરુષ એનાથી જુદો છે એમ નીકળે છે. એટલે ત્યાં ગડબડ કરે છે, આગમના વિષયમાં ગડબડ કરે છે. અધ્યાત્મના વિષયના ખેંચમાં આગમનો વિષય તોડે છે. એ સિવાય તો જગતના કોઈ સંપ્રદાયમાં આ વાત નથી. એક જૈન સંપ્રદાયમાં આ વાત છે તો પણ આ સુભાવનો આગ્રહ પ્રાય જોવામાં આવે છે. અપવાદ તરીકે કોઈ આગ્રહ નથી રાખતા, બાકી એને જ ધર્મ એને જ કર્તવ્ય એ જ ક્રિયા એ જ સર્વસ્વ એમ માનીને ચાલે છે. અને એને એને એના શાસ્ત્રમાંથી એમ કહીએ કે આ બરાબર નથી તો એનું મમત્વ હોવાને લીધે તકરાર કરવા ઉભા થઈ જાય છે. સુભાવને નિષેધો છો, સુભાવને નિષેધો છો એ વાત બરાબર લાગતી નથી. તમે શાસ્ત્રોમાં ફેરફાર કરી નાખો છો, સિદ્ધાંતો બદલી નાખો છો, ફલાણું કરી નાખો છો, કાંઈક તકરાર કરો. સિદ્ધાંત એ કોઈ એવી ચીજ નથી કે એના ઉપર કોઈ એક વ્યક્તિ કે કોઈ અનેક વ્યક્તિ અધિકાર જમાવી દે કે આ અમારો સિદ્ધાંત છે તમે ફેરવો. આ એક વિચારવા જેવું વિષય છે. સિદ્ધાંત કોઈ એવી ચીજ નથી કે એક કે અનેક વ્યક્તિ ટોળું કે સંપ્રદાય અધિકાર જમાવી દે કે આના ઉપર અમારો અધિકાર છે, તમારે કોઈ આ સિદ્ધાંતને અડવાનું નથી. સિદ્ધાંત તો વસ્તુનું સિદ્ધ થયેલું સ્વરૂપ છે કે જેને કોઈ પણ જે અંગીકાર કરી શકે છે એ તો અંગીકાર કરવાની ચીજ છે, એ કોઈ અધિકાર જમાવવાનું સ્થાન નથી, પણ એ અંગીકાર કરવાની ચીજ છે. સિદ્ધાંત કોનો? કે જે અંગીકાર કરે તેનો. તલવાર કોની? કે જે વાપરે જાણે એની. મારે એની તલવાર અમારી હતી કે તારી હતી? તો માર ખાધો તે. મારે એની તલવાર પાળે એનો ધર્મ છે. ન પાળે એનો ધર્મ કેવો? અમે ભલે ન પાડીએ પણ ધર્મ અમારો છે, તમને નહીં આવવા દઈએ એમાં. અમે ભલે ન પાડીએ પણ ધર્મ અમારો છે, તમને નહીં આવવા દઈએ. તેથી પરિવાર આગાદીને છોડી શુદ્ધ દર્શનદાન ચારિત્ર છે તેને સ્વ એટલે પોતારૂપ જાણી ગ્રહણ કરો. આ મોક્ષનું મૂળ છે. એવું પ્રશ્ન છે. તેથી પરિવાર આગાદિકને છોડીને, એની પકડ છોડીને, એ સ્વપણે છે એવું શ્રદ્ધા જ્ઞાન છોડીને, એ સંબંધેના આચરણનો પણ ત્યાગ કરીને શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર છે તેને સ્વ જાણીને ગ્રહણ કરો. તે કર્તવ્ય છે, તે સ્વરૂપભૂત ભાવ છે, સ્વભાવભૂત ભાવ છે એમ જાણીને એવા પરિણામે પરિણમો, એનું ગ્રહણ કરો. એ જ ઉપાય છે એવી શ્રદ્ધા કરો. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી એવી શ્રદ્ધા જ્ઞાન કરો ને એ રૂપે આચરણ કરો. આ મોક્ષનું મૂળ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ મોક્ષનું મૂળ છે. નાટક સમય સાહેબની ફૂટનોટ લીધી છે. સદગુરુ કહે ભવ્યજી વિનીશો તુરહું તુરિત મોહ કી જેલ સમકિત રૂપ ગોહ અપનો ગુણ કરમ શુદ્ધ અનુભવ કો ખેલ ઉદગળ પિંડ ભાવરા ગાદિક ઇનસો નહીં તુમારો મેલ એ જળ પ્રગટ ગુપ્ત તુમ ચેતન જૈસે ભિન્ન તોય અરુ તેલ. સદગુરુ ભવ્યજીવોને કહે છે, જો સદગુરુ પણ ભવ્યજીવોને લાયકને કહે છે, જેની ભવ્યતા પાકી છે એને સદગુરુ કહે છે. ગમે એને કહેતા નથી, જેને આ સાંભળવું નથી, જેને આ વાતની અરુચિ છે, જેને આનો અનાદર વર્તે છે એને સદગુરુ કહેતા નથી. એ સમજીને કહે છે. જેને તૃષા લાગી હોય એને પાણી પાવાની વાત છે. તૃષાતુરને પાણી પાયાની મહેનત કરવી, પણ જેને તરસ ન લાગી હોય એને પાણી પાવાનો કઈ અર્થ રહેતો નથી. ઉડાડશે આમ પાણી ઉડાડશે. એ જાણકાર છે એ વિશે. અને આ જીવ અનાદિનો અજાણ્યો છે, એને અંતર્મુખનો માર્ગ સૂચતો નથી. અંતર્મુખ કેમ થવું એ એને સૂચતો નથી. બાકી તો એ બુદ્ધિ ચલાવી જાણે છે, શાસ્ત્રના શાસ્ત્ર ભણી જાણે છે, બધું ઘણું કરી જાણે છે, પણ અંતર્મુખ કેમ થવું એ માર્ગ એ ઉપાય એને સૂચતો નથી. એમાં સદગુરુ છે એ કેટલિક એજન્ટ છે. આવે છે ને સાયન્સમાં કેટલિક એજન્ટ, આવે વિજ્ઞાનની અંદર એવા પદાર્થો છે જેને કેટલિક એજન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે. એટલે શું કે એની ઉપસ્થિતિ માત્ર હોય છે.
બરોબર.
ત્યારે બીજા બે પદાર્થોની, ત્રીજા પદાર્થની હાજરીમાં બીજા બે પદાર્થની આપસમાં ક્રિયા જોવામાં આવે છે, નહીંતર ન થાય. અને એ પદાર્થ એમને પીડ્યો રહે. પ્રયોગશાળામાં કેટલીક જે તમને આપતા તો એ કપડાની કોથળીમાં બાંધીને આપે, એમાં નાખી દો પ્રવાહીમાં, એ એમને પડ્યું રહે. એના વજનમાં ફેર પડે નહીં, એના રૂપમાં રંગમાં રસમાં ક્યાંય ફેર ન પડે, એમને એમ રહી જાય. પણ એની હાજરીમાં બીજા પદાર્થની વિક્રિયા થાય ને, નહીં તો ન થાય. એને શું કર્યું કે એને કાંઈ ન કર્યું, એને શું કર્યું? કાંઈ ન કર્યું, કાંઈ કરે જ નહીં, એનામાં કોઈ ક્રિયા ન હોય, પણ એની ઉપસ્થિતિમાં થાય. હવે વિજ્ઞાનની અંદર તો બધું ઘણું છે, આ તો ભૌતિક વિજ્ઞાનમાં છે, ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં આ બધું હજી તો આવે છે શરૂઆતમાં. આ વિતરાગ વિજ્ઞાન છે, કે સદગુરુ છે, કેટલિક એજન્ટ છે, એ માર્ગે ચાલે છે અને એમના જે માર્ગરૂપ પરિણામ છે, સમીપ દર્શનના ચારિત્રના માર્ગરૂપ પરિણામ છે, એ પરિણામને અનુરૂપ વાણી કંઈક આવે છે. વાણી તો બિલકુલ પૂતગળાત્મક છે, એ તો પૂતગળના જ પર્યાયો છે જે શબ્દ વર્ગણારૂપ છે જગતમાં. પણ જીવનો લાયક જીવના મતિશુદ્ધ જ્ઞાનનો ઉપયોગ ક્યાંનો ક્યાં પહોંચે છે, એ માર્ગના પરિણામને પકડી લે છે એની વાણી ઉપરથી, કે આ આમ અંતર્મુખ કરાવે છે, આમ અંતર્મુખ થવાય છે, આમ શ્વાસોન્મુખ થવાય છે, એ તમે પકડી લે છે. ઉદ્ગળો કાંઈ કરતા નથી સદગુરુની વાણીના, અને સદગુરુના ભાવ છે એ એનું આત્મકાર્ય કરે છે. પૂતગળો પૂતગળોનું કાર્ય કરે છે, પણ બીજો જીવ છે એની હાજરીમાં કાંઈક કામ કરી જાય છે. તો વિવેક કરે છે કે પ્રભુ આજ્ઞા એ થાશું તેજ, પુરુષાર્થ તો પોતાનો છે, પણ એમની આજ્ઞાથી એમની મહેરબાનીથી કરું. અમૃતચંદ્રાચાર્ય કહે છે કે સદગુરુના પ્રસાદથી, સદગુરુ પ્રસાદ લીધો છે એમને, એવો સંસ્કૃત શબ્દ છે કૃપા, કૃપા શબ્દ છે, કૃપાનું સંસ્કૃત છે. એ અમારું જે સદગુરુ છે એની કૃપાથી અમે આમ આ કહીએ છીએ. પોતે જરા પણ એની અંદર અહમ પણ કરવા માંગતા નથી. કાર્ય પોતાના પુરુષાર્થથી થતું હોવા છતાં ત્યાં અહમ પણ થતું નથી, વિનય કરે છે. જેના નિમિત્તે માર્ગદર્શન મળ્યું એનો એ વિનય કરે છે, ચાલે છે પોતે પુરુષાર્થથી, પણ વિનય એમ ન કરે છે. વિનય કરવાનો રાગ છે ત્યાં સુધી. આટલી વાત છે, એ તો એ પરિસ્થિતિ સહજ છે. હા, નિજ વૈભવથી કહીશ, ત્યાં ત્યાં એ વાત કરી છે. વિચાર છે ગાથામાં તો નથી. આ પાંચમી છે, આ પાંચમી ગાથા છે. દર્શાવું એક વિભક્તો કરજો પ્રમાણ, એ પાંચમી છે. શબ્દ બ્રહ્મ છે, પરમ ગુરુના નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા, તેમાં અંતર નિમગ્ન પરમ ગુરુ સર્વજ્ઞદેવ અને અપર ગુરુ ગણધારાગ્નિથી માંડીને અમારા ગુરુ પર્યંત તેમનાથી પ્રસાદ રૂપે અપાયેલ જે શુદ્ધાત્મ તત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, એનાથી જેનો જન્મ છે, કોનો? અમારી વિતરાગતાનો જન્મ એનાથી થયેલો છે. અનવરતસ્ય અતિ સુંદર આનંદ મુદ્રિતમ આનંદ સંવિદાત્મક સસંવેદન જન્માચયઃ નિર્મિલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત. ગુરુ પ્રસાદીકૃત, ગુરુની એ પ્રસાદી છે, મહેરબાની છે, ગુરુએ મહેરબાની કરી અમારા ઉપર, એમ જાણે કે ગુરુએ એમનું કાર્ય કર્યું હોય એવી ભાષા, તો એવી ઉપચાર કર્યો છે, આ ઉપચાર ઘટના છે. धर्म तत्व अनुशासन जन्मा संस्कृत में तो बहुत भाव हो जाए। श्री गुरु ने मेहरबानी थी एक ख्याल आवे छे पहला तो पुते जानतो नतो अंतर्मुख केम थयो ए तो पुते जानतो नतो जेना वचनना योगे निमित्ते एटले जेना वचनना योगे ए जाणवानुं मळ्युं त्यारे एने एटलो थाय छे के अनादिथी नतो जाणतो ने आमने आ वचन कया एमांथी मने आ जाण्युं तो पुते कार्य तो पुते कर्युं पुते કે આવો હું આત્મા એમ જે અંદર ગયો ત્યાં વચન નિમિત્ત કેટેલિક એજન્ટ તરીકે રહી ગયા વ્યક્તિ પણ એ નિમિત્ત તરીકે રહી ગઈ વ્યક્તિને વ્યક્તિના વચન કાર્ય પોતે કર્યું છે એ વચનોએ કાર્ય કર્યું છે એ વ્યક્તિએ કાર્ય કર્યું છે પણ એને રાગમાં એવો રાગ આવે છે કે જો આને ન કહ્યું હોત તો અનાદિથી હું પરિભ્રમણ કરું છું એ હજી અનંતકાળ તક પરિભ્રમણ કદાચ કરતો રહ્યો હોત માટે આના વચનો છે એમાંથી મને માર્ગ સૂજો છે એના પ્રત્યે એને વિનય આવ્યા વિના રહેતો નથી વિનય એટલે બહુમાન બહુમાન આવ્યા વિના ભલે તમે અમને કાંઈ આપ્યું નથી અમને અમારું સુખ તમે દઈ શકતા નથી પણ અમે સુખી થાય એવી શુભેચ્છા એવો શુભ ભાવ એવો શુભ આશય જો તમને વર્તે છે તો તમારા પ્રત્યે વિનય કરવો એ કંઈક ઠીક વાત છે યોગ્ય વાત છે કે એનો વિનય થાય બીજા શુભેચ્છક પ્રત્યે પણ પોતે તો અનુકૂળ વર્તે છે કે પ્રતિકૂળ વર્તે છે કોઈ પોતાનો શુભેચ્છક હોય અને આપણે સુખી થઈએ એવો જ એનો આશય રહ્યા કરતો હોય તો એનો આદર કરે કે એનો અનાદર કરે બસ આટલી જ વાત એ કઈ કરી દેતા નથી એમ જ્ઞાનીઓએ જગતના પરિભ્રમણ કરતા જીવો પ્રત્યે નિષ્કારણ કારુણ્ય બુદ્ધિથી કારણ વગર કોઈ લાલચ કોઈ બદલો નહીં નિષ્કારણ કારુણ્ય બુદ્ધિથી જે માર્ગે પોતે ચાલ્યા તે માર્ગને વચન દ્વારા પ્રસિદ્ધ કર્યો કે એ જીવો તમે નાહક દુઃખી થાવ છો સુખી થવાનો આ ઉપાય છે એ ઉપાય અમે અંગીકાર કર્યો છે ને તમે પણ અંગીકાર કરો તમારી શક્તિથી પુરુષાર્થ થયો તો એવા જે સુખી કરવાનો આશય જેને રહ્યો છે સુખી બીજા જીવો થાય એવો નિષ્કારણ આશય જેનો રહ્યો છે એનો આદર કરવામાં આવે છે એનું નામ એને વિવેક કહેવામાં આવે છે એનું નામ વિવેક એ સદગુરુ કહે છે કે આ મોહની જેલમાં તમે ફસાણા છો તમે સંકિત તમારો ગુણ છે ગહો અપનો ગુણ પોતાનો તમારો સમ્યક્ત્વ એ તો તમારો પોતાનો ગુણ છે એને ગ્રહણ કરો અને એ સમ્યક્ત્વને ગ્રહણ કરીને અનુભવના ખેલને કરો પરિણામ શુદ્ધ અનુભવના શુદ્ધ સ્વરૂપના અનુભવના ખેલને કરો આ પુદગળ પિંડ જે છે દ્રવ કર્મ છે શરીર છે અને રાગાદિક ભાવ છે એની સાથે તમારો મેળ ખાશે એ તમારાથી જુદી જાતિના દ્રવ્યને ભાવ છે તમારી સાથે એને મેળ નથી એ જળ જેવા છે ભાવ અને દ્રવ્ય બંને જળ જેવા છે જળ પ્રકૃતિ છે એની સાથે જળ ભાવનો રાગ ભાવનો મેળ છે એટલે એ જળ જેવા છે અથવા એનામાં જ્ઞાન નથી સચેતન પણ નથી તમે તો ગુપ્ત ચેતન છો જેવી રીતે પાણી અને તેલ જુદા છે તો એટલે પાણી જેવી રીતે પાણી અને તેલ જુદા છે એવી રીતે રાગ અને આત્મા જુદો છે ભલે સાથે દેખાય તો પણ એકબીજામાં પાણી તેલ રૂપ થાય અને તેલ પાણી રૂપે થાય આવી સ્થિતિ છે એ સમયસાર નાટકનો અર્થ 12મો પદ છે માટે પરિણામ તરફ પરિણામ જે તરફ જે ઢળે તેવા થાય છે એ પ્રવચન સાર અનુસાર માટે પર તરફથી છોડી નિજ પરિણામને સ્વરૂપમાં લગાડો ઉત્પાદવી ધ્રુવ ષડગુણ વૃદ્ધિ હાની રૂપ અર્થક્રિયાકારક પરિણામથી સદાય છે.
જય ઉત્તરાગી દિગંબર નિર્ધારણો જય હો.